તારીખ 29/6/1987 પૂજ્યબેનશ્રીના વચનામ્રત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 108
આત્માના જ્ઞાનમાં બધું જ્ઞાન સમય જાય છે. જ્ઞાનના વિષયમાં અનેક પ્રકારે ભ્રાંતિ પ્રચલિત છે. બાહ્ય દૃષ્ટિજીવો અનેક પ્રકારના જાણપણા વાળું જ્ઞાન, અનેક પ્રકારના પુસ્તકોના ભણતરનું જ્ઞાન, એ ક્ષયોપશમની, બાહ્ય ક્ષયોપશમની વિશાળતાને જ્ઞાન સમજે છે. ખરેખર જ્ઞાન નથી, એ બધું ખરેખર જ્ઞાન નથી. એવું જાણે સો સગમ જાણે, શાસ્ત્ર વચન એ છે, જેને એકને જાણ્યો તેને સર્વને જાણ્યો. એક નામ આત્મા, જેને પોતાના મૂળ સ્વરૂપને જાણ્યું, પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યું, તેને સર્વને જાણ્યું. એ વિષય છે કે આત્માના જ્ઞાનમાં બધું જ્ઞાન સમાઈ જાય છે. શ્રીજી એમ કહે છે કે આત્માને જાણ્યા વિના કોઈ જીવ જગતની રચના જાણવા જાય છે તો તે પ્રાય બંધાય છે. આત્મજ્ઞાન થયા પહેલા કર્ણાનું યુગ ભણી લઈએ, જગતમાં કેવી રીતે કર્મ બંધાય છે, કેવી રીતે કર્મથી મુકાય છે, કેવા કેવા કર્મના ઉદય આવે છે, એમાં ફેરફાર થવાના શું સિદ્ધાંતો છે, એ બધી અને એના ફળ સ્વરૂપ આ જગતની રચના શું છે, ભોગ્ય સ્થાનો, કર્મના ભોગ્ય સ્થાનો ક્યાં ક્યાં કેવા છે, એ બધો કર્ણાનો યુગનો વિષય છે. ત્રણેય લોકની રચના આત્માને જાણ્યા વિના કોઈ જોવા સમજવા જાય છે, જાણવા જાય છે, એ બંધાય છે. એનો અર્થ એ થયો કે આગમમાં પણ પ્રથમમાં પ્રથમ આત્મજ્ઞાન કરવાનું ભગવાનનું ફરમાન છે. પહેલું આત્મજ્ઞાન કરવું, બીજું બધું જાણવાનું ગૌણ કરીને એ પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એની અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને પોતાનું જ સ્વરૂપ હોવાથી અંતર સંશોધન વૃત્તિથી એની અંતરશોધ થઈ અને પોતાનું સ્વરૂપ જણાય તો એ આત્માના જ્ઞાનમાં બધું જ્ઞાન સમાઈ જાય છે. આત્માના જ્ઞાન વિનાનું બધું જ્ઞાન અજ્ઞાન છે. ટૂંકામાં આત્માના જ્ઞાન વિનાનું બધું, જેટલું કોઈને જે કાંઈ જ્ઞાન હોય તે બધું અજ્ઞાન છે અને આત્મજ્ઞાન એ એક જ માત્ર જ્ઞાન છે એમ કહીએ તો ચાલે. ધર્મદાસજી ક્ષુલ્લકે તો પદરચન છે, ભેદ જ્ઞાન તે જ્ઞાન છે અને બાકી ગુરુ અજ્ઞાન. અજ્ઞાનને એક વિશેષણ લગાવ્યું કે અનિષ્ટ છે આત્માનું ગુરુ કરનાર છે, બાકી ગુરુ અજ્ઞાન. ભેદ જ્ઞાન એ જ્ઞાન ને બાકી ગુરુ અજ્ઞાન. ધર્મદાસ ક્ષુલ્લક કહે હેમરાજ તો માન પદ એમણે રચ્યું છે. કેટલાક જીવો જગતમાં પાપ પ્રવૃત્તિ છોડીને પુણ્ય પ્રવૃત્તિ કરવા પાછળ લાગીને ધર્મ થતો હોવાનું માને છે. અને કેટલાક જીવો જ્ઞાનની પ્રવૃત્તિ કરીને આત્મજ્ઞાન સિવાયના બીજા જ્ઞાનમાં ધર્મ થતો હોવાનું માને છે. એ બધું ઉન્માર્ગ છે, માર્ગ નથી પણ એ ઉન્માર્ગ છે. ત્રણેય કાળે એક જ પ્રકારે માર્ગ છે, અને માર્ગને છાંડીને જરાક પણ આગો પાછો થાય એ ઉન્માર્ગ ચાલ્યો જાય છે. એને માર્ગ મળતો નથી, માર્ગથી દૂર જાય છે ઉલટા. માત્ર અજ્ઞાન ને કારણે જગતના જીવો દુખી થાય છે. પોતાને થોડો રાગ રહ્યો છે એ દુખી ન થાય એવો એને કરુણા ભાવ આવે છે. એ જગતના જીવો માત્ર સમજણ કરે, સવળી શ્રદ્ધા સમજણ શ્રદ્ધા જ્ઞાન સવળા કરે તો એને દુઃખ મટે એવું છે. મારે તો કાંઈ દેવા લેવાનું છે નથી, કાંઈ લેવાનું નથી, કાંઈ દેવાનું એમ જ છે. નિષ્કારણ કરુણાથી છે. એકને જાણતા બધું જણાય, આમાં ગર્ભિત આશય એવું પણ છે કે જેને આત્મજ્ઞાન થાય છે તેનું જ્ઞાન સમ્યક પરિણામી હોય છે. સમ્યક જ્ઞાન પરિણામ છે એના જ્ઞાનના. તેથી તેના જ્ઞાનમાં જે કાંઈ જણાય છે તે સાચા દ્રષ્ટિકોણથી જણાય છે. જાણવું અને જાણવા પાછળનો દ્રષ્ટિકોણ, એ જાણવાની યથાર્થતા અને અયથાર્થતાને નિશ્ચિત કરે છે. જેણે આત્મા જાણ્યો એને બધું જાણ્યું. એકને જાણતા બધું જણાય એમ કહ્યું તો કે એને જેટલું બધું જણાય, બધું જણાયમાં જેટલું બધું જણાય, છેદ્રનો સ્વીકાર તો છે, નવ તત્વોનો સ્વીકાર છે, તો એને જેટલું કાંઈ જણાય છે એ બધું સાચા દ્રષ્ટિકોણથી જણાય છે. એનો દૃષ્ટિકોણ ક્યારેય ઉલટો હતો નથી. એ બહુ મહત્વનો વિષય છે. સાચા દ્રષ્ટિકોણમાં એનો મુખ્ય પ્રકાર તો આત્માનું હિત થાય ને અહિત ન થાય એવો અનેકાંતિક દ્રષ્ટિકોણ છે. બધી વાતમાં આત્માના હિત તરફનો વિષય, સીધો કે આડકતરો, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, આત્માનું હિત થાય ને અહિત ન થાય આ વિષય બધી મુખ્ય હોય છે. આત્માનો અનુભવ થાય, આત્માને શાંતિ થાય, સુખ થાય એના જ પાયા ગોતવા, એના પાયા ગોતવા એટલે એનું મૂળ ક્યાં છે એ પકડવા માટે એની સંશોધક વૃત્તિ હોવી જોઈએ એમ કહેવાય. એકને જાણતા બધું જણાય, આ એક છે, મૂળ છે જ્ઞાનનું. આ મૂળ છે જ્ઞાન ભંડારમાંથી નિર્મળ જ્ઞાનનો પ્રવાહ મૂળ સ્વરૂપને જાણતા ઉત્પન્ન થાય છે. એટલે પણ એને મૂળ કહે છે. મૂળને જાણ્યા વિના બીજું બધું નિષ્ફળ. ગમે એટલી બહારની લૌકિક સફળતા દેખાતી હોય તો પણ એ બધું નિષ્ફળ છે. જ્યોતિષનું જ્ઞાન હોય બરાબર સચોટ ભવિષ્ય બાંખી દે, સફળ કે નિષ્ફળ, એ નિષ્ફળ છે. એ બધું રખડવાના, બાકીનું જ્ઞાન રખડવાના કામમાં આવે છે. આત્મજ્ઞાનને છોડીને જેટલું કોઈ જ્ઞાન છે એ બધું એને પરિભ્રમણનું કારણ થાય છે, અને એક આત્મજ્ઞાન જ આત્માને મુક્તિનું કારણ થાય છે. આત્માને મૂકીને જ બધી વાત, કેમ કે એ વિષય ગહન છે, એ વિષય અંતર્મુખનો છે, અનાદિનો અજયનો છે. એટલે શાસ્ત્ર વાંચો તો પણ બીજું બીજું કલ્પના કરીને સમજે અને બીજું બીજું કહે. મૂળ વસ્તુ તો પોતે જ ન સમજે કેવી રીતે બહાર આવે. કોઈ પણ સમ્ય જ્ઞાનીની રચના રમજો દિગંબર શાસ્ત્રમાં, કોઈ પણ માર્ગને પ્રાપ્ત છે, જેને માર્ગ જોયો છે, જેને અંતર્મુખ થવાની વિજયને જાણી છે, એ રીતને જે પ્રગટપણે પરણમી રહ્યા છે એ રીતે, એ તો બીજું કઈ કહેવાના નથી. એમ કે આત્માના હિતનો રસ કસ તો બધો ત્યાં છે, ને બાકી બધું તો કસ વગરનું છે. જેટલું જાણતું છે એમાં કઈ માલ નથી. એટલે એમ કહે છે કે મૂળને જાણ્યા વિના બધું નિષ્ફળ, એમ કહીને તમામ પ્રકારના બાહ્ય સૂક્ષ્મ જ્ઞાનને કાંઈ કિંમત નથી, એ તુચ્છ છે જાણપણું, એમ કહે છે. લોકોને ભ્રમણા થાય છે, આકર્ષણ થાય છે, મોટા વિદ્વાન છે, પંડિત છે, વક્તા છે, લેખક છે, કાંઈ ને કાંઈ કોઈ હોય છે ને, અને મોટી મોટી ડિગ્રી ઉપાધિના ધારક છે, ડિગ્રીના ધારક બધું નિષ્ફળ છે. ગમે એટલી હોય ને સાત આઠ, જેટલી અપાય એટલી આપે તો બધી નકામી છે. ડિગ્રી શું, કેટલાકને તો ભગવાનની રૂપમાં જ આપે છે, આ ભગવાન છે. કવિકાળમાં ભગવાન કોણ, એમાં એક સિક્કો હાથમાં આવ્યો, સિક્કા જેવું તો એમ તો ખીચે નથી. શિવજીના સાંઈબાબાનો અંદર ફોટોગ્રાફ દોરેલો હતો, અનુભવ કરેલો. કવિકાળની અંદર કોઈ પરમાત્મા હોય તો આ શિર શિરડીના સાંઈબાબા છે, એમ લખેલું હતું. ઠીક, એને શ્રદ્ધા એવી છે. જગતમાં તો માર્ગ ભૂલેલા ઘણા છે, માર્ગ પામેલું કોક છે, એવું છે. દેશ કાળ છે ફેરફાર કરે, પણ વસ્તુ બદલાઈ જાય દેશ કાળ પ્રમાણે. દેશ કાળ પ્રમાણે ઘઉં વાવ્યા પછી બાજરો ઉગે છે, ને ઝાડ વાવ્યા એમાં ચોખાની ડુંડી આવે છે, કઈ એ ચોખા વાવ્યા પછી ઝાડ ઉગે છે. તો વસ્તુનું સ્વરૂપ જ છે, જળ ચેતન વસ્તુ છે, વસ્તુ પોતાના ગુણધર્મોને ધારણ કરીને રહેલી છે, એમાં દેશકાળ શું કામ આવે. ન પાડી શકાતો હોય તો જાહેર કરવું કે હું નથી પાડી શકતો, શું હું નથી પાડી શકતો, એ ધર્મ છે, એનું નામ દેશકાળ કોણે કીધો. નથી પાડી શકતો એમ પોતાની અશક્તિ એમાં વ્યક્ત કરવી જોઈએ, પોતાનો દોષ સ્વીકાર કરવો જોઈએ. પણ મારો દોષ છે એ નિર્દોષતા છે, એનું નામ દેશકાળરૂપ ધર્મ, એ તો બધી ઊંધાઈ છે, ઉલટી વાત સાબિત કરવાની છે, ઊંધા પાતા ભણાવવાની વાત છે બધી. તો હજારો વિદ્વાનો હોય કે લાખો વિદ્વાનો હોય, પણ આપણે સમજી શકીએ એવી વાત છે કે નહીં. આ ધર્મમાં તો પોતાનો દોષ સ્વીકારવાની પ્રણાલિકા છે. આલોચના ને શું કે છે, પોતાનો દોષ હોય એની આલોચના, એના બદલે પોતાનો દોષ હોય એને ઢાંકીને એમ કેમ દેશ કાળ અનુસાર આને ધર્મ કહેવો, એ ક્યાં વ્યાજી વાત છે. તો સગવડિયો ધર્મ થઈ ગયો, જયારે જેવી સગવડ પડે એવો ધર્મ ગોઠવી દેવો, એનું નામ ધર્મ. એમ ચાલે કઈ ધર્મ અને ધર્મ એટલે ખરેખર તો વિતરાગ સરોવરનો જીનેશ્વર પરમાત્માની આજ્ઞા છે. એ આજ્ઞાથી ફેરફાર કરવાનો અધિકાર કોઈ પામર પ્રાણીને છે કે નથી? એવા પામર પ્રાણીઓ એમ કે નહીં, તીર્થંકર ભલે એમ કરી ગયા, પણ અત્યારે દુષ્કાળ આમ છે માટે અત્યારે આમ. ઠીક ભાઈ, તારે ઊંધો હાલીને કાંઈક વધારે દુઃખી થવાનું લખ્યું છે, બાકી બીજું કોઈ આમાં દેખાતું નથી. મનુષ્ય પર્યાયમાં અહંભાવ છે, એમાંથી બધા ફાંટા ઉભા થાય છે. જે મત ગચ્છના વાળાના ભિન્ન ભિન્ન જૂથ ઉભા થાય છે, સંપ્રદાય એટલે જૂથ ટોળા, એ બધા અહંભાવમાંથી ઉભા થાય છે. પોતાનો અહંભાવ ન પોષાય, વિદવત્તા બધી ઉકોર પડી રહે છે. પહેલો મારો અહંભાવ પોષાવો, પછી બીજી બધી વાત આગળ ચાલશો. યોગ્ય અયોગ્યતાનો કોઈ વિચાર કરવા તૈયાર નથી. એ મૂળને જાણ્યા વિના બધું નિષ્ફળ છે, બધું બંધનના અર્થે છે. સંસાર અર્થે સફળ છે, મોક્ષમાં મોક્ષ અર્થે નિષ્ફળ છે. નિષ્ફળનો અર્થ એમ છે પંચમાવ્રતનું ચોખ્ખું પાલન હોય છે, પણ અભવી ને હોય છે એ બધું. કોને? અભવી ને હોય છે, અભવી ની મર્યાદા ત્યાં સુધી ની છે. આત્મા સંબંધીનું ભણતર ને જાણ પણ આવે છે, પણ આત્માનું અનુભવ જ્ઞાન એમાં હોતું નથી. અનુભવ જ્ઞાન ને જ્ઞાન કહ્યું છે, માહિતી જ્ઞાન ને જ્ઞાન કહ્યું. એ તો ટેપ રેકોર્ડમાં ઉતારી દીધું, તું તો જળમાં કામ થાય છે. પુસ્તકમાં એટલું જ્ઞાન ધારણ કરેલું છે, જળ પુસ્તક એનો મોક્ષ થઈ જવો જોઈએ, તો શાસ્ત્ર નો મોક્ષ થઈ જવો જોઈએ, તો એ ટેપ રેકોર્ડરનો મુક્ષ થઈ જવો જોઈએ. એટલું તો અભવી સુધી હોઈ શકે છે. અંતર્મુખ થવું, જે જ્ઞાન પોતે દિશા બદલે, અંતર્મુખ થઈને પોતાના શુદ્ધ અસ્તિત્વનો વિષય કરે, વેદે અનુભવે, એ જ્ઞાન સાચું જ્ઞાન છે. એ જ્ઞાન ક્યાંય પણ પ્રતિબંધ પામતું નહીં હોવાને લીધે અબંધક છે. ઉપયોગ ને પર વિષય સાથે નો પ્રતિબંધ મટે, એ પ્રતિબંધ છે, એ જ બંધ છે. અંતર્મુખ વળેલું જ્ઞાન ને કોઈ વિષયનો પ્રતિબંધ નથી, કોઈ વિષયમાં અટકતો નથી. એ ઉપયોગ અંતરમાં વળેલો છે, એ મુક્ત સ્વરૂપે છે, એ મુક્તિની જાત છે. જ્ઞાન એની પૂર્ણ દશા તે મુક્તિ છે. આંશિક મુક્તિ છે, એટલે પૂર્ણ મુક્તિ છે. છણાવટ આવે એટલે શું થઈ ગયું? પણ બાહ્ય જ્ઞાન માં એટલું સંભવિત છે કે આત્માની ચર્ચા, આત્માની છણાવટ, આત્માની વાતો, ભેદ પ્રભેદે એનો વિચાર, અનેક ભેદ પ્રભેદ છે એનો વિચાર. પણ અભેદ અનુભવ એ જુદી જાત છે. ભેદ પ્રભેદ એ વિચાર છે, ત્યાં સુધી આકુલતા ને દુઃખ છે, ત્યાં સુધી આત્માને સુખ ને શાંતિ નથી. તો જે દુઃખ છે હવે અહીંયાથી લઈએ, એ કેટલું ઇષ્ટ છે? તમને થોડુંક દુઃખ ભોગવવાનું કહીએ તો ભાઈ, અમારે દુઃખ નામ ન જોઈએ, દુઃખ તો જોઈએ જ નહીં. આ મૂંઝવણનું દુઃખ શું છે એ વિચારવા જેવો વિષય છે. અસમાધાન એ મૂંઝવણ. માણસ વેદના પસંદ કરે છે, મૃત્યુ પસંદ કરે છે, પણ મૂંઝવણ પસંદ કરતો નથી. હા, એનો પ્રગટ અનુભવ છે. કાલનો જ એક પ્રસંગ છે અમારે સંબંધીમાં, ભાઈ તમે કઈ બે ત્રણ વર્ષથી તમને મૂળા આવે છે, તમે કઈ ઇન્વેસ્ટિગેશન કરાવીને નક્કી કરાવી લ્યો કે આમાં છે શું, પછી હરખી દવા થાય. તો કે ના, મારે એ કઈ કરવું નથી, જે છે એ બરાબર છે, કાંઈ થતું નથી, મને કાંઈ થતું નથી. તો એમ થોમ થોડું તો અમથું થાય છે, પછી હરખું થઈ જાય છે, હરખું થઈ જાય. શું છે એનો અર્થ? કે જો એને ખબર પડે કે કોઈ ગંભીર પ્રકારનો દર્દ છે, શું થાય ત્યારે શું એકદમ આખ તો પાણી પાણી થાય, નર્વસ થઈને ઢગલો થઈ જાય આખો. નક્કી કર્યું મારો આ બૂટ ચંપલ કરીને બહાર જવું છે કે શું જવું પડે પલંગમાં જઈને, કેમ કે એ જો ખબર પડે કે આમ છે તો પછી જ્યાં સુધી આયુષ હોય ત્યાં સુધી એનું જે મનનું અસમાધાનનું દુઃખ છે બહુ અંધશ્રદ્ધામાંથી ઊભું થયેલું હોય છે. ખાસ કરીને આ દેવ દેવલાની માન્યતા હોય છે, સોમવાર કરવાનું, મંગળવાર કરવાનું, મીટી પહેરવીને, તાવીજ પહેરવું, માદળીનું પહેરવું, દોરા ધાગા કરવાના, ફલાણી દેવીને માનવું, ફલાણા દેવને માનવું. એને ખબર નથી હોતી આ બધું કરવા જતા મારું માનસ કેટલું મન નબળું પડે છે. પછી એમાં આવું કંઈ થાય, પછી બાજી બગડે છે કે બહુ તો એને એમ થાય બહુ તો મૃત્યુ આવશે ને, પણ એ ઠીક છે, આ જે ખબર પડશે ને તે મોત કરતા વધારે ખરાબ દશા છે. એને જાણવાનો પસંદ કરતા નથી, એનાથી મૂંઝવણ થાય એ વાત જાણવા તૈયાર નથી. આ પ્રગટ અનુભવ છે, ભણેલા ગણેલા એજ્યુકેટેડ માણસોની આ દશા. એ તો આ વસ્તુ કેટલી કિંમત છે, એક ક્ષણના અનુભવમાં અનંત જન્મ મરણનો ભૂકો બોલ્યો એની કિંમત શું થાય? એના ઉપર આ વજન છે, મૂળ છે સંક્ષિપ્તમાં, પણ કેટલું વજન છે એ પકડવા જેવી વાત છે. આત્માના જ્ઞાનમાં બધું જ્ઞાન સમાઈ જાય છે, એક આત્માને જાણતા તારો ઉદ્ધાર થઈ જાય. હું કોઈ લાંબી ચોડી વાત તને કહેતા નથી, એ તારું સ્વરૂપ એક વાર તું સમજી લે, ઓળખી લે, અનુભવ કરી લે, બસ આટલું સંક્ષિપ્તમાં કહ્યું એમાં બધું આવી ગયું. કેવળ જ્ઞાનની લબ્ધિ એમાં સમાય છે અને જગતની રિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ એમાં આવી જાય છે. કોઈની કાંઈ અપેક્ષા રહેતી નથી. એવું મૂળ સ્વરૂપ અનંતનું નિધાન છે, શાંતિનો સાગર છે, સુખનો સાગર છે, જ્ઞાન અને સુખથી ભરચક ભરેલો છે પ્રદેશે પ્રદેશે, જેની કોઈ હદ નથી એટલું એનું સામર્થ્ય છે. એક વાર એને પ્રતીતિ આવે અને નિર્વિકલ્પ થાય પ્રતીતિ, તો બધો ફેંસલો છે. ક્યાંય પછી એને અસમાધાન થતું નથી. આમ કેમ એ પ્રશ્ન એને, જેમ કેવળ જ્ઞાનમાં અસમાધાન નથી, કેવળ જ્ઞાનીને કેવળીને અસમાધાન થાય કે, તો એ કેવળ જ્ઞાનનું કારણ જેમાં અનંત, જેના પેટમાં અનંત કેવળ જ્ઞાનની પર્યાયો પડેલી છે એને અનુભવ કર્યો, ભલે મતિશ્રુતથી કર્યો છે, એ મતિશ્રુતને પણ અસમાધાન નથી. પછી જો કેવળ જ્ઞાનને અસમાધાન નથી તો મતિશ્રુતને પણ અસમાધાન નથી કે. અસમાધાનનું દુઃખ સૌથી મોટું છે. સાતમી નારકીના દુઃખ કરતા નિગોદનું દુઃખ વધારે છે, એનું કારણ એ છે કે ત્યાં સૌથી વધારે મૂંઝવણ ત્યાં છે. બરાબર, એટલે એટલું વજન લીધું છે. એક આત્માને જાણતા એને બધું જાણ્યું, અને એ જાણ્યા જેટલું જાણ્યું એ બધું નકામું ને નિષ્ફળ છે. આત્મજ્ઞાન સિવાયનું જેટલું કોઈ જાણવું છે એ બધું નિષ્ફળ છે. કોઈ એને સુખને માટે સફળતા થાય એવું નથી, એને શાંતિ મળે એવું નથી. ક્યાંય અજ્ઞાન પોષાતું નથી એનું દુઃખ છે, અજ્ઞાન નું દુઃખ છે. અને અજ્ઞાન પરિષદ દર્શન પરિષદ અજ્ઞાન પરિષદ કે જેને અદર્શન નું અશ્રદ્ધા નું અને અજ્ઞાન નું આત્માના જ્ઞાન નું નહીં હોવાથી જેને મૂંઝવણ થાય છે કે આ સ્થિતિ મને મંજૂર નથી, કોઈ પણ ભોગે મને આ સ્થિતિ મંજૂર નથી, માગી ખાઈને ગુજરાન ચલાવશું. પણ આત્માનું જ્ઞાન કર્યા વિના હવે આ વાત છોડવી નથી એવા પાત્ર જીવ હતા એમની નજીકમાં. આજીવિકાની આર્થિક સ્થિતિ નબળી હતી, ભલે માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ હવે શ્રીમદજી તો એને એવા ભગવાન સ્વરૂપે જોયા છે, હવે તમને છોડશું નહીં એવી વાત કરી છે. એટલું વજન છે એનું. આ માર્ગ પ્રાપ્ત કરવા જેવો છે અને આ માર્ગનો ઉદ્બોધ કરવા જેવો છે, પ્રકાશ કરવા જેવો. એટલું સમર્પણ હોવું જોઈએ તત્વ માટે, એટલું સમર્પણ હોવું જોઈએ. એ બધું એના ઉપરનું કેટલું વજન છે એને બતાવે છે. આનું વજન કેટલું, પહેલું આ ને બીજું બધું, પછી એકસો સુડતાલીસ છે. સ્વરૂપ મહિમા, કેવા સ્વરૂપને જાણવાની વાત છે, અનંત મહિમા સ્વરૂપનો. ઠીક છે, પણ વારંવાર મહિમા કરવામાં આવે છે. ચૈતન્ય લોકમાં અંદર જા, આ ચૈતન્ય લોક છે. બહારના લોકમાં ભ્રમણ કરવાનો, પરિભ્રમણ કરવાનો જીવનો ભાવ રહેશે ને, આ જોવું ને આ જોવું ને, અમેરિકા જોવું ને, પરદેશ જોવું, દેશ દિશાવર જોવાને, મહેલ જોવાને, મકાન જોવાને, બાગ જોવાને, બગીચા જોવાને, પછી એ બધી લોકની અનેક પ્રકારની ચીજોને વિશિષ્ટતા છે. ત્યાં જવાને બદલે અંદર ચૈતન્ય લોકમાં જગતનું આશ્ચર્ય ભૂલ એમ કહે છે. જગતની અધિકારીને છોડ અને એક અંદર ચૈતન્ય લોકમાં અંદર જા, આત્માનો મહિમા લાવીને એની અંદર જા. બહારનો મહિમા હશે, બહારના પદાર્થોનો વિસ્મય અને આશ્ચર્યકારી પણ હશે, અંદરનો રસ્તો નહીં મળે ત્યાં. ચૈતન્ય લોકમાં અંદર જા, અલૌકિક શોભાથી ભરપૂર અનંત ગુણો ચૈતન્ય લોકમાં છે. આટલું વર્ણન કર્યું છે. અલૌકિક જેની શોભા છે, એક એક ગુણની શોભા એનું વર્ણન કરી શકાય નહીં, કહેવા માત્ર નથી, ખરેખર એમ છે. દ્રષ્ટાંત લઈએ કે એક માણસ પ્રત્યે કોઈ ક્રોધ કરે અને એ ક્રોધ કરનાર પ્રત્યે બીજો માણસ ક્ષમા પ્રદાન કરે કે તમને અમને મારવાથી સુખ ઉપજતું હોય તો થોડું વધારે તમને શાંતિ થાય એમ કરી લ્યો, બે ચાર વધારે ઘા કરી લ્યો, ઠીક. એવા શાંતિના પરિણામ, ક્ષમાના પરિણામ હોય તો આત્મગુણમાં તો એ ગુણ નથી, ઠીક. વિતરાગી ક્ષમા, જેને ઉત્તમ ક્ષમા, જેને સત્ય ક્ષમા કહેવામાં આવે છે, એ તો આત્માના વિતરાગી પરિણામ છે, એમાં એટલો શુભોપયોગ નથી કે ભલે તમને શાંતિ થાય એવું કઈ, ભલે તમે કરો ખુશીથી, ભલે અમને એનું દુઃખ નથી. બે વચન કહેવા હોય તો કોઈ દિવસ કઈ મારું કરવું હોય તો મારી લ્યો, જે કરવું હોય કરી લો, એવી અમારી ક્ષમા છે એમ. એ પણ જ્યાં દોષ છે ત્યારે ગુણ કેવો હશે એ અલૌકિક વિષય. આ લૌકિક વિષય છે અને આ લોકોત્તર વિષય છે, એક એક ગુણ એવા છે. જગતમાં જે ગુણ ગણાય છે એ દોષમાં જાય છે, એવા લોકોત્તર ગુણ નો ખજાનો છે એ આત્મા છે. 28 મૂળ ગુણ દોષ છે, પંચમહાવત સમિતિ ભક્તિ બધા શુભોપયોગના પરિણામ છે. એટલો શુભોપયોગ તો જગતમાં લૌકિક ગુણ કોઈને હોતા નથી એવો આચાર વિચાર નથી, એ તો કહીએ છીએ. એની મધ્ય જયારે ચર્ચા થાય ત્યારે એ વાત લેવી પડે કે જે જૈનના બાહ્યાચાર છે એની બરાબરીમાં કોઈ ધર્મ સંપ્રદાયનો બાહ્ય નિર્દોષ આચરણ લાવો તમે, એટલું કોઈ કોઈ જગતમાં કોઈ સંપ્રદાયમાં કોઈ ધર્મમાં એટલી નિર્દોષતા, બાહ્ય નિર્દોષતા, શુદ્ધની નિર્દોષતા પણ એટલી નથી. જૈન ધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે, એવી અલૌકિક શોભાથી ભરપૂર એક નહીં પણ અબજ નહીં પણ અનંત ગુણો આ ચૈતન્ય લોકમાં છે. એને જો એનું અવલોકન કર, એનો અનુભવ કર, એની અંદર જઈને એમાં ક્રીડા કર, એક રમ. એમાં શું છે કે ધર્મ નથી, જરા મીઠો શબ્દ છે, એ કઠોર શબ્દ છે, કડક ભાષા છે, પેલી મૃદુ ભાષા છે, એટલો ફેર છે. વાત તો બે એક જ છે. કોઈ વખત મૃદુ ભાષાનો ઉપયોગ કરતા સામો સમજે છે, કોઈ વખત કઠોર ભાષાનો પ્રયોગ કરતા સામો જીવ સમજે છે, એવી જુદી જુદી યોગ્યતાવાળા જીવો હોય છે. કે બંને પ્રકારના કથનો શાસ્ત્રની અંદર આવે છે, એવો પણ એકાંત નથી કે મૃદુ શબ્દનો જ પ્રયોગ આવે એવો કોઈ એકાંત નથી. કોઈ એવી પાકેલી યોગ્યતામાં એવું બને છે, જેમ કે ધર્મદાસજી ક્ષુલ્લકનો એવો પ્રકાર છે કે એમના ગુરુ દેવેન્દ્ર કીર્તિ હતા, એને એમ કહ્યું કે અંધા હૈ સમીર શિખરને કેટલી સાંકડો યાત્રાઓ કરી, તો કે સિદ્ધ પરમાત્માના દર્શન કર્યા કે નહીં કે નથી કર્યા. અંધા હૈ તો સિદ્ધ પરમાત્મા કો નહીં દેખતા હૈ, અંધા હૈ તો ફરી ગયા, લાવ ફરીને સમય શિખર જાવ. ગુરુ કે છે એટલે ત્યાં કઈક હોવા જ જોઈએ, નહીતર તો ક્યાં નહીં. વળી આવ્યા પહાડમાં જંગલમાં, ક્યાંય સિદ્ધ પરમાત્મા નથી, ક્યાંય એના દર્શન થાય, ધંધા હોય તો નહીં દેખતા હોય, ફરી ને એમ કરો અને પડલ ખુલી ગયા અને અંદરના સિદ્ધ ભગવાન દેખાઈ ગયા, દર્શન થઈ ગયા એના, એવું બને છે. દોષ ત્રણેય કાળે દોષ જ છે. દોષમાં ના નુકસાનના નફો ક્યારે હોય? નફામાં નુકસાન નહીં ને નુકસાનમાં નફો નહીં. ગુણ ત્રણે કાળે ગુણ છે, દોષ ત્રણે કાળે દોષ છે, એમાં બીજી વાત હોઈ શકે નહીં. કાળક્રમે કઈ દોષને ગુણમાં ખપાવી શકાય? તમે કોઈ કાળમાં પિત્તળને હોના તરીકે ખરીદ કરશો? પીળું છે, વજનદાર છે, ધાતુ છે, ચીકણું છે, માટે હવે સોનું મળતું નથી, માટે પિત્તળ ને સોનું માનો. કાળક્રમે બગલાને હંસ માનશો? અત્યારે સાચા મોતી જ નથી, તો સાચા મોતીના ચારા ચરનારા હંસ હોય ક્યાંથી? તો જગતમાં કઈ હંસ વગરની દુનિયા હોય, માટે બગલા ભલે માછલા ખાય એને હંસ માનો. ગુરુદેવશ્રી આ દ્રષ્ટા એમ રાગ નો ચારો ચરતા હોય, મિથ્યાત્નો ચારો ચરતા હોય એને કઈ અત્યારે સાધુ નથી માટે એને સાધુ માનો એમ કઈ માને બેસે. વિતરાગી આનંદ ને શાંતિ નો ચારો ચરનારા હોય, પ્રચુર સ્વ સંબોધન થી એ સાધુ છે. એવા ન દેખાય એટલે કાંઈ બીજાને સાધુ ન હોય એને સાધુ માની બેસાય તો ગ્રહિત પ્રગટ ગ્રહિત મિથ્યાત્મ દોષ છે. અલૌકિક શોભાથી જોવે છે ને, કહેનાર તો અંદરના ચૈતન્ય લોકને અલૌકિક શોભાને જોવે છે એટલે બહારની શોભાની કોઈ વિસ્મયતા નથી. લોકો બહારની શોભા કરે ને, ધાક ધમાળ કરે, લાઇટિંગ કરો, ફલાણું કરો, ધજા પટાકા કરો, ઉત્સવ છે આમ છે, તો અંદરની ચૈતન્ય લોકની જેને શોભા જોઈ છે એને બહારની શોભામાં કાંઈ કિંમત આવતી નથી. ચોથા ગુણ સ્થાને છે એવો પુરુષાર્થ ઉપડે કે સીધું સાતમું ગુણ સ્થાન. દીક્ષા લે ત્યાં સુધી ચોથું હોય કે પાંચમું હોય, પહેલું જ સાતમું ગુણ સ્થાન છે સાધુ દશામાં, પછી છઠ્ઠું આવે છે. ચોથા પાંચમા પછી છઠ્ઠા માંથી ને સાતમામાં કોઈ આવતું નથી, એવો ક્રમ નથી ગુણ સ્થાનનો. ક્રમને જાણતા હોય તો આમ તો બોલાય એમ કે ચોથો પછી પાંચમું પછી છઠ્ઠું પછી સાતમું, પણ એમ નથી. જેમ પહેલા પછી ચોથો આવે છે, બીજું ત્રીજું નો આવે, કેમ કે બીજું ત્રીજું પડતા નો છે, પાછા વળતા નો છે. એમ ચોથા પાંચમા પછી સાતમું આવે, પહેલા ભાવલિંગી દેખાવે, પછી બહારના આચરણમાં છઠ્ઠા ગુણ સ્થાને આવે. એ છઠ્ઠા ગુણ સ્થાનને દ્રવ્યલિંગ કહેવામાં આવે છે. ભાવલિંગ પૂર્વકનું એ દ્રવ્યલિંગ, બધું મિથ્યા દ્રષ્ટિનું દ્રવ્યલિંગ. પછી એવું ન હોય એને લિંગાભાસ કહેવામાં આવે, આભાસ છે. અત્યારે દ્રવ્યલિંગ એ નથી, કોઈને ભાવલિંગ નથી, સાથું દ્રવ્યલિંગ નથી, અત્યારે તો લિંગાભાસમાં છે. એટલો બધો ફેરફાર છે, દ્રવ્યલિંગ એ સાચો નથી અત્યારે. દ્રવ્યલિંગ તો નિવૃત્તિ ચાર 28 મૂળ ગુણ પાડે બાળે પાડે ત્યારે એને દ્રવ્યલિંગ કહેવામાં. ઉપરના ગુણસ્થાનમાં ચોથા પાંચમાં પછી ઉપરના સાધુપણાના ગુણસ્થાનમાં જાય દીક્ષા લઈને, તો પેલા નિર્વિકલ્પ નું ગુણસ્થાન આવે, સાતમું આવે, પછી સ્વિકલ્પ. અલૌકિક શોભાથી ભરપૂર, એમ ઓછી શોભા નથી, ઊણી શોભા નથી, ક્ષતિવાળી કોઈ શોભા નથી, પરિપૂર્ણ શોભાથી શોભાયમાન, ભરપૂર અનંત ગુણો ચૈતન્ય લોકમાં છે કે જેનો મહિમા પૂરો પડતો નથી. વાણી અસમર્થ છે, છદ્મસ્થની વાણી તો અસમર્થ છે, પણ દિવ્ય ધ્વનિ પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપાત્માની શોભા કહેવા માટે અસમર્થ છે, પૂરું કહી શકે એમ નથી. ચડી ગયો અભિપ્રાય, થઈ ગયો બંધાઈ ગયો અભિપ્રાય, પછી શું થાય, છોડવો મુશ્કેલ પડે છે. અભિપ્રાય દ્રઢપણે બાંધ્યો છે, એને સાચું લાગે છે, ખોટું છે એ સાચું લાગે છે. એ ખોટો હીરો ચમકદાર આપે, અત્યારે અમેરિકન ડાયમંડ આવે છે, બિલકુલ ઘાટ બાટ, કેમ કે ડાય થી બને છે, એટલે એમાં કોઈ ઘસવામાં તો હજી પહેલની અંદર ભૂલ થઈ જાય, વધારે ઓછું ઘસાઈ જાય તો ઘાટ બગડે. આ તો બિલકુલ એક સરખા ઘાટ, જે હીરાનો બરાબર ત્રણ ખૂણા સરખા હોય, ત્રણેય બાજુની સાઈડ સરખી હોય, એનો ટેબલ બેબલ એના પાછા પાસે ચોખ્ખો એમ લાગે, કાંઈ ડાઘ ડૂબ વગર ન જોવે તો છેતરાઈ જાય. એને હાચો હીરો માનીને બેસે, બોલા ચોખ્ખો આવો દેખાય છે, હાચો જ હાચા જ આમાં હતા એમ નહીં, હતામાં જેવું છે હું એમ કે એમ, એને બીજે સુખ લાગે છે, બીજે એને મહિમા આવે છે, સુખ લાગે છે, મહિમા આવે છે, તો એને અભિપ્રાયને છોડી શકતો નથી. એ છે મારો અનુભવ, એમ કે છે મને આમાં સુખ છે, શિરડી મને ગળી લાગે છે, બહુ મીઠી લાગે છે, બહુ સારી લાગે છે. એનો અભિપ્રાય જે અસત્યને સત્ય માનવાનો જે અભિપ્રાય છે, જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં પોતાનો અનુભવ એ માને છે કે મને આ શિરડીમાં સુખનો અનુભવ થાય છે, એને કોણ મટાડે, એને કોણ છોડાવે? એ પોતે સ્વયં છોડે ત્યારે એને છોડાવ્યું એમ કહેવાય. બતાવનારા તો બતાવે છે, ભાઈ તું ભૂલો છો, રસ્તો ભૂલો છો, ઘર ભૂલો છો, તારા નિજ ઘરમાં આવી જા, ભિન્ન છે તારાથી, ભિન્ન છે ત્રણે કાળે, આ તો દુઃખના રસ્તે છો, આમાં કઈ સુખનો છેડો આવવાનો નથી. એ જિજ્ઞાસા કરવા જેવી છે કે અલૌકિક શોભાથી ભરપૂર અનંત ગુણો ચૈતન્ય લોકમાં છે, આ તો કેવો ચૈતન્ય લોક હશે અંદરમાં, એક એક પ્રદેશે અનંત ગુણોની શોભા છે, અનંત ગુણોનું પ્રભુત્વ છે, સ્વતંત્ર પ્રતાપથી શોભાયમાન છે આત્મા. આત્માને જે પ્રભુ કીધો છે એ એના સ્વતંત્ર પ્રતાપથી શોભાયમાન છે, અનંત ગુણોની સ્વતંત્ર શોભા છે. અલૌકિક ભરપૂર શોભાથી ભરપૂર અનંત ગુણો ચૈતન્ય લોકમાં છે, એમાં નિર્વિકલ્પ થઈને જા, આ વિકલ્પે છોડી દે, એના આવા ગુણ છે ને તેવા ગુણ છે, એને નિહાળ, નિર્વિકલ્પ વસ્તુને નિહાળીને અવસ્થામાં પણ નિર્વિકલ્પ થઈ જાય. માણસ એમ કે છે ને આ ફલાણામાં હવે કાંઈ વિકલ્પ કરવાનો પ્રશ્ન નથી, આ ઘર મારું છે એનો વિકલ્પ શું, આટલા રૂપિયા આપ્યા, નોટોના થોકડા આપ્યા, દસ્તાવેજ કર્યો, અમાએ સહી કરી દીધી, અમે સહી કરી, એની સાક્ષીઓ થઈ ગઈ, કલેક્ટર અને રજિસ્ટ્રારે રજિસ્ટ્રેશન કરી નાખ્યું, બધું કમ્પ્લીટ થઈ ગયું, એનો કબજો સંભાળી લીધો, હવે ઘરમાં વસીએ છીએ, હવે આ ઘર મારું છે એનો વિકલ્પ કરવાની જરૂર છે નહીં, હે? અથવા પોતે ચણાવ્યું હોય તો એનો વિકલ્પ કરવાની જરૂર છે કે હવે આ ઘર મારું છે કે નહીં, મારું છે કે નહીં, મારું છે, મારું છે, નિર્વિકલ્પ થઈ જાય છે. અનંત ચૈતન્ય ગુણોને સંભાળતા અંદર જઈને નિર્વિકલ્પ થઈ જાય, એટલો નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ ભાવે મહિમા લાવ. વિકલ્પ કરીને મહિમા લાવવાની વાત પણ નથી, તેમાં નિર્વિકલ્પ થઈને જા અને તેની શોભા નિહાળ, નિર્વિકલ્પ થઈને અંદર પ્રવેશ કર, તારો ઉપયોગ અસંખ્ય પ્રદેશમાં ફરશે અને તારા ચૈતન્ય શોભા નિહાળશે, આ એક તારા માટે અલૌકિક પ્રસંગ છે. અલૌકિક પ્રસંગ તો આ છે, બાકી બધા લૌકિક પ્રસંગો પૂર્વાનું પૂર્વ કંઈક પ્રકારના થયા જ કરે છે ને આવ્યા જ કરે છે ને જાય છે, એની કોઈ જગતમાં કિંમત નથી. આ જગતમાં તો કિંમત નથી, બીજા લોકો ભલે કિંમત કરતા હોય પણ આ જગતમાં એની કિંમત, આ લોકમાં એની કિંમત નથી, આ ચૈતન્ય લોક છે. આ શાસ્ત્રમાં તો અનેક જગ્યાએ એ રીતે સ્વરૂપ મહિમા બહુ સુંદર કરેલો છે, આત્મ સ્વરૂપનો મહિમા કર્યો છે, એની શોભા નિહાળ ને એની શોભા માણ, એનો અનુભવ કર, એમાં એની શોભા છે. ભાવ દ્રષ્ટિ જીવો શું કરે છે કે એને ધર્મ માને, એને ગુણ માને, એનો અંગીકાર કરે છે અને એની એટલી કિંમત આપે છે, પછી સાચી વાત સાંભળતા એને કડવું લાગે છે, એને કઠોર લાગે છે, એને દુઃખ થાય છે, એની શ્રદ્ધા ઉપર ઘા પડે છે, એટલે એને મુશ્કેલ લાગે છે. તો પહેલેથી આખી વાત તો સમજી લે, હાથમાળનું મકાન કરવું હોય તો હાથમાં માળનો સ્લેબ પછી ભરાશે, પણ એ આટલું ઊંચું થશે, આટલું આટલી સાધન જોશે, આટલી સામગ્રી જોશે, એમાં આટલો સિમેન્ટ જોશે, આમાં આટલા કડિયા દાડિયા જોશે, આમાં આટલા એન્જિનિયર આ જોશે, બધું એ સમજવું પડે છે કે નહીં? પહેલા આખે આખું સમજી લીધા પછી શરૂઆત કરાય છે. વાત તો પહેલેથી છેલ્લે સુધીની, સીધ પર સુધીની, એને સમજી લેવી જોઈએ, સમજીને એની શ્રદ્ધા કરવી જોઈએ, અને પછી ક્યાંથી શરૂઆત થાય ને કેવી રીતે થાય એ રીતે એને આગળ ચાલવું જોઈએ. એમ વ્યવસ્થિત વાત છે, એમાં એક દલીલ આવે છે. ભાઈ કહે છે ને, એમાં દલીલ એવી આવે છે કે તમને હજી સાતમું છઠ્ઠું સાતમું ગુણસ્થાન પ્રગટ્યું નથી, સાધુ દશા આવી નથી, હજી તો તમે ઘર છે, ઘર વેપાર ધંધો છો, ગૃહસ્થી લઈને બેઠા છો, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જે પંચમાવૃત છે એનો નિષેધ કરો છો. તો તમે જે છઠ્ઠું સાતમું જે પંચમાવૃત આદિ વ્રતો મહાવ્રતો તમને પ્રગટ થયા નથી, એ પ્રગટ થયા પહેલા જો તમે એનો નિષેધ કરો તો તમને પ્રગટ થશે જ નહીં. આવી એક દલીલ છે. એ આ વાત માં કહેનારના અભિપ્રાય ને સમજ્યા નથી. કહેનારનો અભિપ્રાય એમ છે કે આખી વાત તું સમજી લે. ધર્મ છે ગુણ દોષ ઉપર આધારિત વિષય છે. તો ક્યાં કેટલો ગુણ છે, ક્યાં કેટલો દોષ છે, વિતરાગતા કેટલી છે, રાગ કેટલો છે, આ વાત બધી તું તારી સમજમાં હોવી જોઈએ. નહીતર તો ગ્રહિત મિથ્યાત્મક પ્રસંગ આવશે. ભલે પંચમાવૃત પ્રગટા નથી, પણ બીજાને પંચમાવૃત હશે ને મિથ્યા દ્રષ્ટિ હશે તો હું તો એને ધર્મ જ માનીશ. એને એમ જ સંપ્રદાય ચાલે છે. બધા જેટલા સંપ્રદાય ચાલે છે એ તો બધા એવી ઉપર જ ચાલે છે કે ધર્મ નથી પણ છતાં એને ગુરુ નથી છતાં ગુરુપદે માને છે. એ તો ગ્રહિત મિથ્યા દર્શન છે. એ વાત સ્પષ્ટ કરી ગુરુદેવ શ્રી. એ તો બધાને દુઃખનું કારણ થયું, જેને પ્રયોજનથી લાગતું ઓળખતું હતું એ બધાને દુઃખ થયું. આ તો અમને ઉડાડે છે, અમારી નિંદા થાય છે, અને અમારી દુકાનદારી બંધ કરવાની વાત છે. અમે સાચું કહેવા જતા તો બીજો કોઈ ઉપાય નથી. છાશ પીવી કે બગડેલું દૂધ પીવું એ ક્યાં માર્ક કોને આપવા? દૂધ કરતા છાશ અલબત્ત નીચેની કુટીનું પ્રવાહી છે, અને દૂધ ઊંચીની કુટીનું. પણ બગડી ગયું દૂધ હોય તો દૂધ તો છે, હજી છાશ નથી, છે બગડેલું દૂધ. પણ દૂધ તો ખરું ને, એ દલીલ વ્યાજબી નથી. ખોટી ગડબડ છે. લૌકિકમાં બહાર નો છેતરાય આયા છેતરાય છે. ક્યાંક તો કર્યો છે ને, શાસ્ત્રનું જ્ઞાન તો છે ને. આપણને ક્યાં એટલું શાસ્ત્રનું જ્ઞાન છે? આપણે ક્યાં એટલો ત્યાગ કરી શકીએ? ભાઈ એમ નથી જોવાનું, બીજી રીતે જોવાનો છે. જેની પાસેથી માર્ગ મેળવવો છે તેને માર્ગ મળ્યો છે કે નહીં, તેને માર્ગ પ્રાપ્ત થયો છે કે તેની પૂરી ખાતરી કરવી. આ સંતોની પહેલી શિખામણ છે. એમને એને કાંઈ ભાન ન હતું, એના ઊંધા લાકડા તમને કરી જાય. એના ઉપર તમારી શ્રદ્ધા એના ઉપર હોય કે આ ને આની પાસે કાંઈક છે, આ કંઈક જાણે છે, આને શ્રદ્ધા છે, આને ધર્મ છે, તો એ જે હું માનશે હું તો માનતો થઈ જઈશ, બીજું કઈ નહીં થાય. બધાને ન મળે તો બધા મોક્ષ પણ પામતા નથી, રખડે છે, એનું કારણ છે. ગુરુદેવ ને એકજીને પ્રશ્ન પૂછ્યો, સાહેબ અમે એવા મુલકમાં ને એવા દેશમાં વસીએ છીએ કે જ્યાં જૈન મંદિર નથી. આ તો જે બહારની વાત હતી, હો જ્ઞાની તો જૈન મંદિર તો હજી ઠામ ઠામ હોય. જ્ઞાની જેટલા જૈન મંદિર છે એટલા જ્ઞાની મળવા મુશ્કેલ છે. શું ત્યાં જૈન મંદિર નથી, હવે અમારે શું કરવું? તો કે ત્યાં શું કરવા રહ્યો છો? રોટલા હાટો, બરાબર છે, રોટલા હાટો શું કરવા ત્યાં રહેવું પડે છે કે આ દેહને નિભાવવો છે. તો દેહને નિભાવવા માટે તમારે ગમે એ મુલકમાં રહેવું છે, આત્મા માટે કાંઈ વિચાર કરવો નથી કે આત્માનો નિભાવ કેમ થાય. જે મુલકમાં જિનેન્દ્ર દર્શન ન થતા હોય, જ્ઞાનીના સમાગમ ન મળતા હોય, એમાં રહીને કામ તારા છોડી દેવું. તકલીફ પડે કદાચ આજીવિકામાં, થોડુંક મુશ્કેલી પડે, બીજું કીધું થાય, તો એ બધું સહન કરીને જ્યાં આત્માને લાભ થતો હોય ત્યાં નિવાસ કરવો, એમ વાત છે. ખરેખર નાયુ બીજી તારી વાત કરી હતી કે આ તમે 5000 માઇલ છે તે શું કરવા આવ્યા છો, ઉપેશા હતો. તો પછી જ્ઞાની બિરાજે છે, એ 10000 માઇલ દૂર હોય તો તમારે નજીક થઈ જવું જોઈએ. શું જ્યાં આત્માનું હિત થતું હોય ત્યાં નજીક જવું જોઈએ, સીધી વાત છે. એના માટે પરિશ્રમ કરવો જોઈએ, એના માટે તકલીફની ગૌણ કરવી જોઈએ. ન્યાયની વાત છે કે નહીં? શરીર માટે બધું કરવું છે જીવને, જીવ માટે જીવને કઈ કરવું નથી, આવો અભિપ્રાય બહાર આવે છે. શું રહે છે? ઓળખાણ નથી, પણ સુખી થવું હોય, શાંતિ જોતી હોય તો ઓળખાણ કરવી પડે. ક્યાં શાંતિ છે, કેમ શાંતિ પ્રાપ્ત થાય એને સમજવા માટેની પહેલા ગરજ આવવી જોઈએ. ગરજું થઈને એ વાત શોધવા એને નીકળવું પડે. દુષ દિશાવર ખેડે છે તો ગરજું થઈને ખેડે છે કે નહીં? ભૂખ વેઠે, તરસ વેઠે, અહીંથી ઘઉં તો સુધીનું ટ્રાવેલિંગ થાય તો રસ્તામાં કાંઈ બધું ટાઈમસર જમવાનું, ગરમ ગરમ રોટલી મળે છે કાંઈ? ઘરે ઉના ઉના ફૂલ ફૂલકા ખા ઉટકેલી થાળીમાં ક્યાં ત્યાં મળી જાય છે? ગમે એવી ગરદી હોય, ગમે એવા તાળપ તડકા હોય, ઉષાવા લાગે, સમયસર મળે, ઊંઘ આવે ન આવે, ઉજાગરા થાય, ત્યાં ક્યાં પલંગ પથારી છે શાંતિથી, અવાજ આવે, બધું થાય ગાડીના, ત્યાં કેમ આપણે સહન કરીએ છીએ? લાભનું કારણ માયનો છે. માટે રૂપિયાના પાયમાં લાભ માયનો છે, શાંતિ અશાંતિમાં લાભ માયનો નથી, આમ વાત છે. પહેલાથી લાભ નુકસાન તો નક્કી કરે કે આ લાભ નુકસાન સાચું કે આ લાભ નુકસાન સાચું, એ તો પહેલા નક્કી કરે. પછી તો જ્યાં એ વસ્તુ મળતી હોય શોધવી જોઈએ કે ક્યાં જગતમાં આ વસ્તુ ક્યાં મળે છે. અનેક ધર્મ સંપ્રદાય છે, અનેક કહેનારા છે, એમાં કોણ સાચું, આ બધું વાત થોડી અઘરી લાગે એવી છે, પણ છતાંય તે ન મળે એવું નથી. ખરેખર એને શોધ કરવી હોય તો મળે એવું છે. સાચી શોધ કરવામાં નીકળે પૂરો પૂરેપૂરો એની પાછળ નવરો થાય અભિપ્રાયમાં, તો એને મળે મળે એવું છે, ન મળે એવું કાંઈ નથી. આ બધા અત્યારે તો આટલા કેટલા શાસ્ત્રો વિદ્યમાન છે. એક વાર પૂછ બેન છે તો કહેતા હતા, અમે જે બી પામવા તે બી આટલું બધું કાંઈ ચોખ્ખું સ્પષ્ટીકરણ આટલા શાસ્ત્રો આ કાંઈ ઉપલબ્ધ નહોતું, અને એટલી નાની ઉંમર હતી. પાછા એમ નહીં કે ઘણું જોયું છે, ઘણી ઉંમર વ્યતીત થઈ. જેને મળેલું છે એને મળી રહે છે એવી કોઈ કુદરતી વ્યવસ્થા છે વિશ્વની અંદર. એને મળેલું છે એને મળી રહે છે, જેને નથી મેળવવું દરકાર નથી. તો કુદરતે એમ કહે છે કે તું લહેર કર, જ્યાં પરિભ્રમણ કરવું હોય, જ્યાં જન્મ મરણ કરવા હોય તું કરી લે, થાક પછી આવજે. એક વાર સંસારથી થાક્યા વિના મોક્ષનો માર્ગ મળતો નથી, આ કુદરતનો નિયમ છે. બે ઘોડે ચડવું હોય તો બે ઘોડાની સવારી થાય એવું નથી. મારે મોક્ષ પણ જોઈએ અને સંસારની લીલીવાળી પણ રાખવી છે, બે વાત તો બને એવું નથી. તારે સંસારની લીલી લીલીવાળી રાખવી છે એ ખબર છે, પણ એ બધાને રાખવી છે, પણ બધાની લીલી રહેતી નથી, કારણ કે હુકાઈ જાય છે, એને નથી રાખવી, એને રાખવી. એનો અર્થ એ છે કે એ જીવના અધિકારનો વિષય નથી, એ જીવના અધિકારનો વિષય નથી. જો જીવના એ અધિકારનો વિષય નથી તો આત્મશાંતિ ને આત્મસુખ મળે એવું કાંઈક થોડું કરી લે, જેટલો અવકાશ છે એટલું કાંઈક થઈ જાય, ઉપેક્ષા કરીને. બીજું થવાનું છે થશે, પણ હવે આપણું થોડુંક સાંધી લઈએ એટલો પણ વિચાર હોય તો એ સત્યને શોધવા નીકળે, અને એને કંઈક શાંતિની શોધમાં મળે એવી ઘણા સાધનો અત્યારે ઉપલબ્ધ છે. એક ન્યાય કાળ હીણો છે તો બીજા ન્યાયે આ વસ્તુની ઉપલબ્ધિ ઘણી છે અત્યારે. એટલા શાસ્ત્રો, એટલું સાહિત્ય, ટેપ રેકોર્ડ, વિડીયો સુધીનો અત્યારે ઉપલબ્ધ છે. જે ભાગ્ય જ આટલું બધું મળે એ ન્યાય તો કાળ ઈણો છે કે સારો છે. જે એનો લાભ લે એના માટે સારો છે, અને લાભ ન લે એના માટે ઈણો છે. એ સીધી વાત છે. એવી રીતે એની ગણતરી થાય છે. એકાંતે એમાંય ચાલે એવું નથી કે એકાંતે એમ કહી દઈએ કે આ કાળ ઈણો છે, એવું નથી. ગુરુદેવશ્રીના ધોધમાર પ્રવચનો ચાલતા ત્યારે સોનગઢમાં વસનારા એમ કહેતા કે આપણે તો મહાવિદ્ય ક્ષેત્રમાં અને ચોથા આરામાં છીએ, એવું લાગે છે. અહીં તો એકલો ધર્મકાળ જ છે, અહીંયા બીજું કઈ દેખાતું, કેમ કે ત્યાં તો કોઈ બીજી વાતમાં રસ લઈએ નહીં. ત્યાં ભેગા થાય તમારે કેટલા દીકરા દીકરી છે કોઈ પૂછે નહીં. વર્ષોનો એકબીજાનો પરિચય હોય તો ખબર ન હોય કે એ શું કામ કરે છે, એનો પરિવાર શું છે એની ખબર ન હોય, મને શું કરીશું ખબર ન હોય. આવા તો ઘણા દાખલા છે.